તારીખ 8/11/1998 થી તારીખ 17/11/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 153.
અમારે પરિભ્રમણ કા કારણે તો હમકો તો ઝિઝક આની થી બહુત બડા અપરાધ કર રહા હું એસી ઝિઝક આની થી अंधा है तो कुआं में पड़ता है, हम तो दिया लेकर के पड़ते हैं, ऐसी बात हो गई. मोहम्मद तो बहुत है आपको, आपके परिणमन में बच्चों के प्रति बहुत मोहम्मद है और ज्यादा दुख का कारण होना हो. ज्यादा दुख का कारण हो गया. हाँ क्या है, तुम भी अपना मुकद्दर लेके आइए. हाँ वो अपना मोहम्मद का कारण है, अपना ही महत्व है.
भाईश्री जो पीछे कमर में और ये पैर में दर्द होता है ना, तो उधर की तरफ परिणाम खिंचता है. परिणाम खिंचता है उधर की तरफ, परिणाम जाता है इधर की तरफ,
परिणाम
खिंचता है. तो जैसे दीवार से भी टेका लगाने का भी भाव आ जाता है. जब दर्द ज़्यादा होता है ना तो दीवार से टेका लगाने का भाव आ जाता है.
ज़्यादा होता है तो क्या होता है,
दीवार से टिक के बैठने का भाव आता है और पैर भी ऊपर नीचे करना पड़ता है. उस समय अंदर में आकुलता भी होती है कि जिस शरीर के प्रति ममत्व का परिणाम है, ये दोष हो गया है बहुत मोटा.
प्रयास क्या करते हो,
थोड़ी देर ऐसे ऊपर कर भी लेते हैं तो फिर दोबारा से उसी
प्रयास तो अनुकूलता कर रहे हो. उसके सामने क्या प्रयास करते हो, जैसे ये जो उपयोग खींचता है इसका कारण देश के साथ एकत्व बुद्धि है, तो एकत्व बुद्धि के सामने क्या प्रयास चलता है, वो हमारा प्रश्न है. पैर ऊपर नीचे करते हो या दीवार से लगना, वो तो अनुकूलता करते हो प्रतिकूलता के सामने. प्रयास करना चाहिए ना. तभी तो मालूम पड़ेगा कि हमारी एकत्व बुद्धि कितनी है, वरना तो एकत्व बुद्धि का अंदाज भी नहीं लगेगा. ऐसे पैर बदलना पड़ता है या दीवार का आधार लेना पड़ता है, तो पहले नहीं करने के लिए परिणाम चलता है क्या, देखना है हमको. हमको कैसा दर्द होता है, दर्द होता है तो हमारे हमारे में दर्द देखते हैं या किस में देखते हैं, हमारे परिणाम कितने आकुलित होते हैं. हमारे एकत्व कितना है, स, शरीर में अपनापन वो विपरीत अनुभव है, विपरीत अनुभव है, वो अपने शुद्ध स्वरूप को देखने नहीं देता, शुद्ध स्वरूप को देखने में वो आवरण करता है। इसलिए हमारे अनुभव में विपरीतता क्या है, कितनी है, उनको खोजो, उनको देखो।
जब दर्द ज्यादा होता है ना तो आकुलता का अनुभव तो होता है अंदर में, और जो शरीर की जो फीलिंग आती है ना तो वो अपनत्व के कारण से आ रही है। इतना शरीर में जो फीलिंग आ रही है ना दर्द की, तो वो अपनत्व के कारण से आ रही है, इतना भी पकड़ में आता है। वो ऐसा नहीं करना है फिर भी होता है, ऐसा भी लगता है।
और वो भी ख्याल में आना चाहिए कि हम खान पीन में जितने रस लेते हैं वहाँ हमारा रस आता है तो एकत्व होता है, तो फिर रोग की पीड़ा हमको भोगनी ही पड़ेगी, वहाँ से हम उपयोग हटा नहीं पाएंगे, क्योंकि वहाँ रस लिया है तो इसकी गड़बड़ियाँ आएगी। वहाँ स्वाद का वेदन करते हैं, यहाँ पीड़ा का वेदन अनिवार्य रूप से करना पड़ेगा। अभी तो खा लो, बाद में देखा जाएगा, वो नहीं चलता। इसकी पीड़ा भोगनी पड़ेगी। मौज से मजा से खाने में क्या अपराध है, दिखने में नहीं आता है, लेकिन शरीर में पीड़ा होती है तो मालूम पड़ता है कि कहाँ से आई। उसी वक्त असाता वेदनी का, खाने की साता में असाता वेदनी छिपी हुई है। कुछ भी खाओ, छाछ रोटी या कुछ भी खाओ, हमको साता कितनी लगती है वो देखना है, या रुखापन आता है हमको।
मिठाई हमें पहले बहुत भाती थी, तो अब जब भी भाव आता है ना कभी लेने का, तो अंदर से एकदम ख्याल आता है कि नहीं, जैसा साता वेदनी देगी इसी तरीके से हमें वेदना भोगनी पड़ेगी, तो उधर की तरफ से तो परिणाम फिर हटने लगे। अब अंदर से मन नहीं होता है कोई चीज़ लेने का, मीठी चीज़। और छाछ रोटी खाने में कोई कंटाला भी नहीं लगता है कि क्यों खा रहे हैं, कैसे खा रहे हैं, कैसे खाएं, लेकिन उसमें आकुलता फील नहीं होती है कि जे भी खाते खाते में ऐसी आकुलता फील नहीं होती है।
तो विकल्प मात्र में आकुलता तो है ही।
આજે બપોરે મને મિતાબેને કીધું કે કિશોરભાઈ જમવા બેસે ત્યારે તમારે નહીં બેસવાનું, એટલે અમે બે ગયા જે આ લોકો બે આવ્યા નતા કેતકીને નીરવ, એટલે મેં કીધું તમે જમી લો, હું ત્યાં અંદર બેઠી છું। એટલી વારમાં એ જે મેં કીધું ને એટલી વાર મને ભાવ આવ્યો કે હું દૂધનું પૂછું પૂછ્યું નહીં, પણ મને એક વિચાર આવી ગયો, પૂછ્યું નહીં પછી મેં. પણ મને એમ થયું કે મમત્વના હિસાબે મારાથી એવો ભાવ મને આવી ગયો કે હું પૂછું દૂધ લેવું છે તમારે. પછી મને એમ વિચાર આવ્યો, મેં પૂછ્યું નહીં, પણ મેં લેવો છે તો લઈ લેશે એની મેળે.
કરો પ્રયોગ, કરો કેવા કેવા પરિણામ રહ્યા છે. એ સિવાય બીજા કોઈ પરિણામ ન ચાલ્યા.
પછી અમે બે એકલા હતા એટલે હું ત્યાં બેઠી જ નહોતી. હું તો મારી ડીશ લઈને અમે હું હોલમાં જમી લઈ, ત્યાં રસોડામાં જમી. મને કહે તું સમય શું કામ બગાડ, તું તારું લઈને ત્યાં જતી રહે. એટલે મેં લઈને હું ત્યાં જમી લીધું, એને ત્યાં જમી લીધું. આ લોકો આવ્યા
નતા, બીજા કઈ પરિણામ ચાલ્યા નથી.
પછી એટલે મને એ પકડાણું ખરું કે મમત્વના હિસાબે મને આ ભાવ આવ્યો કે દૂધ લેવું છે, પૂછવાનો જે વિચાર આવ્યો એ પણ એમ થયું કે આ મમત્વને કારણે જ મને આવો શું કામ વિચાર આવ્યો. કે છે લેવું હશે તો હું કરી દઈશ. તો
એ સિવાય બીજા કઈ પરિણામ ન થાય.
આજને હમ તો રૂમમાં બેઠે થે તો આકે પાંવ પર હમ બહાર આયે તો ઉને બોલે પલંગ કે ઉપર બેઠ ગયા મમ્મી યહાં બેઠ બોલે મેરે પાસ તો મેં ઉનકે પાસ બેઠી પણ મેં બુક લેકે બેઠ ગઈ મેરે હાથમાં તો થી બુક પણ આઈ સબ બુક ખોલ કે બેઠ ગઈ ઉન આયે જબ મેરે હાથમાં બુક પડ રહી થી મેં તો ઉન આયે તો હમ બહાર નિકલ ગયા આગે તો પલંગ પર બેઠા તો બોલે મમ્મી યહાં બેઠ તો મેં બેઠી તો મેં સમજ્યા ભી કોઈ ઘર કી રામાયણ કરેંગે તો મેં તો બુક ખોલ કે બેઠ ગઈ ફિર બાદ મેં મેં ઉનકો બોલી કે તુમ અકેલે ક્યું આયે મંજુ કો સાથ મેં લા લેના થા તો પાલે તને ચલે જાતે મન ફૂલ સોનગઢ જાકે આ જતે પૈસે કા પ્રવચન સુન લેતે પણ મેરે કો એસા નહીં ભાવ આયા કે મેં સમજી કે ભાઈ ઇસકે લીએ મેં તો બોલતી હું કે પાલી તણે મંદિર જે સબ જાકે આયે ફિર દુપહેર મેં મીતાબેન કો બોલી મેં બતાઈ તો મીતાબેન બોલે કે તુમ્હારા અપના તો હૈ દૂસરે કે બહુ આયે જબ તને બોલે મેં બોલી હા બરાબર હૈ ફિર દુઃખ લગા પણ સુબહ કો મેરે કો એસા ખ્યાલ નહીં આયા કે અપના તો કે કારણ મેં પૂછી થી મેં તો એસે પૂછી કે ભાઈ ભાઈ શ્રી કા પ્રવચન ભી સુન લેતે ઓર ફૂલ વહાં જાકે આ જાતે પણ એસા ભાવ થતો મિતાબેન બોલે બાદ મેં મેરે કો ખ્યાલ આ કે સહી ભી દૂસરે કી બહુ હોતી તો મેં નહીં પૂછતી ઘબરાટ લગતી પૂછને લીએ અપને તો હૈ બોલ કે પૂછી તો ઉનો બેઠે તો મેરે કો બેઠો બોલે તો મેં બુક લેર બેઠ ગઈ કે ભાઈ અભી કોઈ દૂસરી વાત ઘર કી બોલેંગે તો છુપકે મેં બુક લેકે બેઠ ગઈ તો કોઈ વાત બોલે ભી નહીં બોલે કે
વાત બોલે તો ભી વહાં પરિણામ કો ચેક કરના
બરાબર એસે બોલે મિતાબેન તુમ બુક લેકે ગલતી કરે બુક લેકે ક્યું બેઠે બોલે
હા ઠીક
ચેક કરના થા ફિર બોલે હમારે બડી લડકી કી સગાઈ હુઈ તો ઉન બોલે મમ્મી બોલે પ્રકાશનજી કા ફોન આયે કે અમા બોલે નહીં આયે તો ક્યું બોલ તો ઉનકા પક્કા કરને કા તો ફંક્શન હોંગે તો મેં બોલી ફંક્શન મેં કરે તો હમારે લોકો કો ક્યા કામ હૈ તુમ લોગ હો ને ઇતના બોલે થે પણ ઓ ખ્યાલ મને આયા કે અપના તો હૈ ઇસકે કારણ મેં બહુ કો બોલી કે લા લેના દો વાર બોલી ક્યું નહીં લાયા મંજુ કો લા લેના થા પણ મિતાબેન બોલે બાદ મેં હા યે બાત બરાબર હૈ અપના તો હૈ મેરા છાસ રોટી ખાતે વૈસી તો પહેલે હમ એસે દો ટાઈમ ખાતે નાસ્તા નહીં કરતે તો छोटे छोटे फुलके आते तो मैं हम 10 फुलका खा लेते, तो पहले तो हम चाच में चूर के खा लेते तो हमारा मालूम नहीं होता। फिर मीता बहन बोले कि ऐसा नहीं खाना, एक एक टुकड़ा तोड़ तोड़ के खाओ। तो एक एक उठाती तो ऐसे घबराहट लगती थी कि कितना खाना कितना खाना, ऐसा थोड़ा घबराहट होता था। अब क्या करते, बाजरे का कन्नू भाई बोलते बाजरे का रोटला मंगाओ, तो मैं भी बाजरे का रोटला खा लें तो एक रोटला 5-4 फलका खाती हूँ। तो इतनी पहले मैं 10 फलका खाती तो घबराहट होती थी, इसमें इतना घबराहट नहीं हो रहा। मैं बहुत ट्राई करती हूँ कि पहले होती रही, अब क्यों नहीं रही, पर इतना नहीं लगता है कि वह जल्दी खा लेते हूँ तो घबराहट नहीं लगती है। फिर उसमें वो बाजरा की रोटी खाए तो हम पहले खाते घर में नहीं खाते थे, यहाँ खाते तो एक रोज खाते हैं, हमारे गले में दर्द हो गया। तो मैं बोली ये बाजरा की रोटी खाने से गले में दर्द नहीं आता, वो तो होना ही था इसलिए। फिर सुबह को खाए शाम को, जब से हम खा ही रहे पर गला का दर्द तो ज़्यादा भी नहीं है तो कम भी नहीं है, वैसे का वैसे है। तो मैं बोली कितना भी हो वो इससे नहीं है, वो तो हमारा पाप का उदय आया तो इसे है, पर अभी तक हम बाजरा की दोनों थे, हम बाजरा की रोटी खा रहे हैं।
ઉદયંદર આવે ને ત્યારે એવું થઈ જાય, બહુ છે ને આવી જાય કેટલું બધું પોતાપણું જોવો, બહુ દ્રઢ કર્યું છે તમે, બહુ દ્રઢ કર્યું છે એટલે આ પ્રયોગ આપ્યો છે, આ પ્રયોગને ઉત્સાહથી આગળ વધારવાનો એવું છે કે જીવ બાહ્ય ત્યાગ તો ગમે તેટલો કરી શકે છે, મોહ નથી તોડી શકતો અને અનંતકાળમાં એ નથી કર્યું, એટલે બહુ મોટું કામ આપણે હાથમાં લીધું છે। મોહ છોડવો એ સાધારણ વાત નથી, કોઈ બચ્ચાના ખેલ નથી, બહુ મોટું કામ છે, અપૂર્વ કામ છે, અનંતકાળે નથી કરેલું એવું કામ છે। આ તો હજી પાતળો પડશે, હજી છોડવાની તો વાત આગળની છે, પાતળો પાડવાની વાત છે, હજી તો દ્રઢ બહુ થઈ ગયો છે, પાતળો પાડવાની વાત છે। એટલે ઉત્સાહથી આ પ્રયોગ કરવાનો છે।
હું
જમવા બેસે કે નાસ્તો કરે ત્યારે આમ રહેતી પણ નથી, તો ત્યારે કઈ વિચાર નથી ચાલતા. અને આજ સવારે કઈ અંદર થી મોહ ઉભો થયો.
જોવાનું છે કે કેવા કેવા પરિણામ થાય છે. હું તો પ્રયોગ કરીએ ત્યારે જ સમજાય નથી, પહેલાં તો સમજાય નહીં. બહુ સાધારણ લાગે, બહુ સામાન્ય લાગે. પણ ઘરે ઘરમાં બધા સાથે રહેતા હોય એમાં શું આપણે આપણે શું એવો અપરાધ કરીએ છીએ જાણે કાંઈ નથી કરતા, કાંઈ અપરાધ જ નથી કરતા એવું લાગે. પણ રોજ રોજ આપણે મોહને દ્રઢ કરતા હોઈએ છીએ, રોજ મોહને દ્રઢ કરતા હોઈએ છીએ, એમ હોય છે ખરેખર. બસ હમણાં તો પ્રયોગ ચાલુ રાખો, કેવા કેવા ભાવો આવે છે જુઓ, એની ચર્ચા કરો અને કેમ પાતળ પડવો એનું માર્ગદર્શન મેળવવાનું. એવું છે ને, સીતાલીમાં કોને પીરસવાનું થશે? અનંત કાળ સુધી નહીં પીરસવાનું થાય કે નહીં થાય? આપણું ધ્યેય તો એ છે પૂર્ણ શુદ્ધ થવું, એનો અર્થ કે સીધાલયમાં જવું. સીધાલયમાં તો કાંઈ નહીં રહે, નો કેતકીના હાથ જોવાના રહેશે, કિશોરભાઈને પીરસવાનું રહેશે, ને કોઈને કોઈ કાંઈ કાંઈ રહેવાનું નથી. એ કરવું છે, એનો ઉત્સાહ જોઈએ. આપણે આપણું એક જગત બનાવ્યું હોય છે, આ મારી દુનિયા, અને એ જગતને સાવધાની આત્માનું વિસ્મરણ કરાવી દીધું છે. હવે આત્માને સંભાળવો છે અને જગતનું વિસ્મરણ કરવું છે, આમ છે. બહુ મોટું કામ છે, સામાન્ય કામ નથી. ખૂબ ઉત્સાહથી, ઉમંગથી, ગંભીરતાથી, આત્મહિતની તીવ્ર ભાવનાથી આપણે આપણું કામ કરવું છે. અને જો ન કરીએ તો દુઃખના ડુંગરા તૂટી પડવાના છે, એ ધ્યાનમાં જ રાખવું પડે.
બે કલાક ખૂબ મને કીધું
બરાબર.
એટલે જે આકુલતા ને જે જોવાની વાત જે છે એની ઉપર કોન્સન્ટ્રેટ કરવા કરતા, પછી કાલે મારે શું થયું હતું કે દુખાવો તો હતો પણ મેં નક્કી કરેલું કે મારા હાથનો ટેકો કે પગ પાછળ નથી કરવા, હાથનો ટેકો લઉં તો થોડોક મને આરામ મળી જાય, એવો એક અંદરમાં કોન્સેપ્ટ છે અંદર. પણ કાલે એવું નથી હોતું, ભલે અત્યારે ગમે તે દુઃખથી આપણે ટેકો બેકો કાંઈ નથી લેવો, પણ સાંભળતી વખતે હું ઉપયોગ પાછો ટેપ પ્રવચનમાં લગાવી દેતો હતો. અને એ વખતે જે ઉપયોગ અને પરિણામ ત્યાં જતા હોય અને એમાં જે આકુલતા જવાનો જે પ્રયાસ થવો જોઈએ એ પ્રયાસ મારે કાલે નહોતો થયો, એટલે એ એક
તો બધા યુક્તિ લગાવે છે ને, ઈશ્વર ઈચ્છા જેવી વાત થઈ.
બરાબર. પછી વખતે જેટલા પરિણામ એ બાજુ ખેંચાતા હોય ને એમાં જે આકુલતા પોતાને મહેસૂસ થતી હોય એની પર વધારે
ત્યાં જ લડવાનું છે, જ્યાં મોહ થાય છે ત્યાં જ લડવાનું છે.
બરાબર,
મોહની સામે જ લડવાનું. હંતાઈ જવા જેવું થાય, લડવા આવે તો આપણે લડવાનું બદલે હંતાઈ ગયા એના જેવું થાય.
હમણાં સાંજે જમવા બેઠો હતો, સાંજે હમણાં જમવા બેઠો હતો ત્યારે પૂજા એને કંઈક સ્કૂલની વાત કરતી હતી, એટલે એણે એમ કીધું કે મારો કંઈ વાંક નહોતો ને મેમે આજે મને માયરી એમ બહુ ઘણી બધી એમ, એટલે હું જમતા જમતા એ મને વાત કરતી હતી. એટલે એ વખતે મેં એક એવો પ્રયાસ કરેલો કે એટલે એ વાત કરતી હતી ત્યારે હું જોતો હતો કે મને એની મેડમ માટે કેટલા દ્વેષના પરિણામ થાય છે અથવા મારા પરણાને કારણે શું થાય છે મારા પરિણામમાં, એ એક જોવાનો એક પ્રયાસ કરતો હતો. અને સાથે હું એક જોતો હતો કે જો બીજા કોઈ છોકરાને માર્યું હોત તો મને કાંઈ ન થાત, તો મને અત્યારે કાંઈ ન થવું જોઈએ, અને મારે શું એમ એને કદાચ માયરી બી હોય મેમે તો મારે શું, એ પ્રકારે એક જોવાનો એક પ્રયાસ કરેલો મેં એ વાત કરતી હતી ત્યારે. તો આ પ્રકારનો પ્રયાસમાં યથાર્થતા શું ને અયથાર્થતા શું મારે
એમ છે કે એમ જોવાનો પ્રયાસ ને એમ થવું જ જોઈએ.
બરાબર,
એમ આવવું જ જોઈએ ભાવમાં
મારે શું.
હા, જેમ કે સંભળાવે કે મને મારી તો એ વખતે એમ આવવું જોઈએ.
બરાબર,
નહીંતર આપણે વિચાર કરીએ છીએ
જી
કે આવી રીતે આપણે મારે શું, આપણે એને પોતાપણું ન કરીએ, પોતાપણું ન થવું જોઈએ
જી. બરાબર,
પૂરું સીધું આવે એમ જ આવે,
મારે શું એમ જ
મારે શું. ઠીક છે,
બરાબર.
બહુ તો ન્યાય ન્યાય પૂછે શું પ્રસંગ હતો. ઠીક છે,
એટલે એણે જે વાત કરી એટલે કંઈક કોઈ છોકરાએ એની કમ્પ્લેન કરી હશે ખોટી.
હા, ઠીક.
અને મેમે એને મારી એને, એટલે મેં એને કીધું ભાઈ આપણે મેમને કહી દઈએ ને કે આમાં આમ હતું એમ, આપણે બીજું કાંઈ ન કરીએ એમ, કાં તો આપણે એની સાથે વાત ન કરીએ, એટલું મેં એને કીધું પૂજાને કે ભાઈ આપણે વાત નહીં કરવાની કે અથવા મેમને આપણે કહી દેવું એમ કરીને.
બરાબર,
એટલે એ પ્રકારનો પ્રસંગ હતો એમ.
ઠીક છે, એ તો જાણવાનો વિષય છે
જી,
કંઈ વાત કરવા માટે.
હા જી,
પણ સાથે સાથે ફિલિંગમાં એમ સીધું જ રહીએ.
બરાબર,
કે મારે શું જી, મારે શું.
બરાબર,
એમ પાડોશીની દીકરીને સાંભળતા હોય.
હા,
પાડોશીની બેબી આવે ને આપણે સાંભળતા હોય.
બરાબર,
એ ટાઈપથી આવવું જોઈએ.
બરાબર,
તો યથાર્થ,
તો યથાર્થ.
આપ મંદિર જી માં આતે ને જો હમ સુરબી માં ખડે રહેતે ને ઉપર પ્લાટ મેં સત્સંગ ભવન મેં તો કલ એસા વિચાર આયા થા કે ભૈસરી આયે તો હમ નીચે જાના યહાં ખડે રહેના હમારા નહીં એ કોઈ સાધુ મુનિરાજ આયે તો ઉસકો ચાર કદમ લાને કો જાતે થે તો સાક્ષાત પરમાત્મા હૈ તો હમ નીચે જાના ચાહીએ એસા કલ હમારે કો ભાવ આયા થા તો આજ હમ ગયે પહેલે દર્શન યહાં સે પ્રવચન સુન કે દર્શન તો હમ સુબહ કર લેતે પણ ફિર કલ આપ આયે તો મેં બોલે આજ મેં જાઉંગી તો વહાં 10 બજે મેં ગઈ થી ગઈ તો આપ આને કી ટેમ થી તો મેં મંદિર મેં બેઠ ગઈ ભાઈ શ્રી બેઠ ગઈ તો આપ આયે તો અમારે કો માલમ ને નહીં તો મેરે કો ગાડી કી અવાજ આઈ નહીં કોઈ કિસી કી અવાજ નહીં એક દો વાર આંખ ખુલ કે ભી દેખી કે ભાઈ શ્રી આયે નહીં આયે નહીં પહેલે આ જતા ને સુનિતા બેન વર્ષા બેન મેં બોલે આજ કોઈ ભી નહીં આયે ક્યાં બાત હૈ એસા કરકે મેં ફિર આંખ બંધ કે અબ આપ કબ આયે ગાડી કી અવાજ નહીં આપકી પેરો કી અવાજ નહીં કિસી કી અવાજ નહીં એસે કરકે 10:30 હો ગઈ ફિર મેં દેખી તો આજ ક્યાં બાત હૈ ભાઈ શ્રી આયે નહીં એસે હમ દેખે તો મેં બોલે અબ તો 11:15 હોને કો આયે તો અબ નહીં આતે હોંગે કોઈ દૂસરે કામ મેં લગ ગઈ એસા કરકે ભાઈ શ્રી હમ ઉપર ગયે તો સબકી ચપ્પલ જૂતા પડે देवता ही हम बोले भगवान मेरे को आज क्या हुआ, सब जने आ गए, अरे मेरे को तो कुछ दिखा ही नहीं, मैं आराधना करने की जगह विराधना कर दी गई तो आराधना करने के लिए, अरे उन आ गए ऊपर बैठ गए, मेरे को कुछ मालूम ही नहीं, ऐसा चप्पल देख के मेरे को बहुत अफसोस हो गया, मेरे को आज हो गया क्या, कोई भूत बढ़ गया है क्या, ऐसा लगा कि मेरे को ध्यान ही नहीं है, ऐसा बहुत फील हुआ वैसे। पर क्या होगा कि मेरे को भान ही नहीं है, आप आया तो कार की आवाज नहीं, किसी की आवाज नहीं, कुछ नहीं, पर क्या हो गया कि मेरे
किस किस विचार में लगे हुए थे?
एक विचार तो पहले तो ऐसा था भाई श्री, परसों टिफिन बचा था, टिफिन बचा तो शाम की टाइम का, तो अब मिठा और कुछ हाँ तो मिठा हम लोग खाते नहीं है, तो टिफिन पुजारी को दे दिए, तो उसमें एक कटोरी थी, कटोरी थी तो दूसरे रोज टिफिन लेके आया वो पुजारी, तो उसमें कटोरी नहीं थी, तो मैं भावेश भाई को बोल दी भावेश भाई कटोरी नहीं है, तो भावेश भाई क्यों देख लेंगे। फिर दो तीन दिन हो गया, फिर मैं आज मंदिर में गई तो सामने ही वो पुजारी बैठा था, तो मैं बोली वो कटोरी नहीं लाया आप, तो बोला मेरे को तो मालूम नहीं है, कटोरी तो ऐसी कटोरियाँ बहुत रहती है तो मेरे को मालूम नहीं, भावेश भाई को बोल दिए कि भाई तुम आके ले जाना, तो मैं बस इतना बोल के मैं तो चली गई। फिर मेरे को भाव आया कि जीव तो है, मैं तो दी नहीं, दिया तो भावेश भैया, फिर मैं परसों बोल दी, फिर मेरे को बार बार क्यों भाव आया क्यों, मैं पूछी बोल के, ऐसा अंदर में चिंतन चल रहा था, और बाकी का बाद में क्या हुआ मेरे को कुछ मालूम नहीं भाई श्री।
मतलब आप इंतजार करते तो मालूम हो जाता, इंतजार नहीं करते थे दूसरे विचार में चले गए, तो ख्याल नहीं रहा इसका। तो वास हुआ
तो उस समय देख के एकदम से झटका लगा अंदर में, अंदर में झटका लगा देख के, तो बहुत अंदर से विचार चिंतन मंथन चला था आज दिन में भी कि ये छुदावेदनी क्या क्या कराती है, छुदावेदनी क्या क्या करवाती है। तो अभी जो हमें जो खाने पीने के प्रति जो परिणाम रहता है, तो इसका फल क्या आएगा वो फल दिखाता कि इस तरीके से हमारी पर्याय बदलते ही ऐसी हालत हो जाएगी, और कितनी तीव्र रूप से इसका उदय आएगा कि इतना भी विवेक नहीं रहेगा कि हम क्या खा रहे हैं क्या नहीं खा रहे हैं।
कोई विवेक नहीं रहता, भूख लगती है तो कुछ भी खा लेते,
जो
भक्ष भक्ष का विवेक तो वहां छूट ही जाता है।
जो चीज आज हमसे देखी नहीं जा रही कल हमें भी वैसे ही करना पड़ेगा अगर अभी नहीं अपना काम किया तो।
मनुष्य में भी भक्ष भक्ष का विवेक बहुत लोगों तो वो तो है ही नहीं, पश्चिम के देशों में, हिंदुस्तान में भी 90% लोग अभक्ष खाते हैं, और उसमें कैसे शरीर ताकत ताकत रहती है, अनाज से ताकत नहीं रहती है, मांस मच्छी खाने से ताकत रहती है, ऐसा ही कॉन्सेप्ट बन जाता है। पशुगति में तो हो ही जाएगा, मनुष्य को भी विवेक नहीं रहता पशु में तो कहाँ रहेगा। यहाँ तो परिग्रह की व्यवस्था है, पशुगति में तो परिग्रह की व्यवस्था है ही नहीं कि चलो दो चार छः महीने का खाने का स्टोर रूम में स्टोर कर लिया, वहाँ तो जो मिलता है वो खाता है, नहीं मिलता है तो भूखे रहते हैं और भूख बढ़ जाती है, फिर तो जो आएगा वो खा लेगा।
अंदर से वैसे जो चाहिए चाहिए का जो भाव चलता है ना, जो चाहिए चाहिए का भाव चलता है ना, तो बू वाला भाव पकड़ में आया था कि ये चाहिएगा भाव हमें कहाँ ले जाके पड़ गिराएगा। वो स्थिति सामने दिखती थी कि अगर ये चाहिएगा भाव अगर नहीं अभी बंद हुआ तो ये त्रियंश गति में ऐसी स्थिति में लाके पटक देगा।
इधर नहीं समझे और आत्मकल्याण नहीं किया तो आगे तो बहुत बुरी हालत है। પૂછાઈ ગયું તો શું છે કે હજી સંસ્કાર થી પરિણામ તો થઈ જાય પણ ખેદ થાય તો મોડા પડે સહજપણે પૂછાઈ જાય પણ ખેદ થાય તો મોડા પડે ખેદ થવો જોઈએ એના ઉપર મંથન ચાલવું જોઈએ ખેદ ચાલવું જોઈએ કેમ આ જીવને હજી આમ થાય છે કેમ કેમ એકદમ થઈ ગયું હવે સાવધાની રાખવી છે જાગૃતિ રાખવી છે મંથન ચાલવું જોઈએ
पूर्वक का आचरण था उसके बिना हमारा आराम से चल सकता था लेकिन उस समय हमने विवेक नहीं किया उस समय विवेक नहीं किया तो अब लगता है कि अब हमें विवेक पूर्वक आगे चलना है कि जिस चीज के बिना अगर हमारा चल जाता है तो उसका हमें उपयोग नहीं करना है
खान पीन में निरस्ता आ जाए वही हेतु है वही उद्देश्य है इस प्रयोग के पीछे कि हमारे खान पीन में निरस्ता आ जाए फिर कोई दूसरी चीज आ जाए तो भी रस नहीं आए ऐसे हमारे निरस्ता हो जानी चाहिए वही उद्देश्य है
પછી દિવસમાં અમુક પ્રસંગોમાં જેમ સાવ સામાન્ય લાગે આજે સવારે એવું બન્યું કે પૂજા ઘી ખાતી હતી ચમચીમાં લઈને એટલે મેં એને કીધું ભાઈ ઘી ખાય છે તું લુખું જાડા થઈ જશે તમે પછી વખતે સાવ સામાન્ય રીતે મેં એને કહી દીધું એમ એની અંદર મારો મમત્વનો દોષ અને આ ખાવાથી આવું થાય એવા પ્રકારના જે કરતા બુદ્ધિના દોષ અમુક વાતો સાવ સામાન્ય બની ગઈ એવું લાગે છે એની અંદર જાણે કોઈ અપરાધ જેવું લાગ્યું જ નથી મને આજે સવારે એવું બન્યું ત્યારે ભાઈ શ્રી અરીસામાં જોઈને આપે કીધેલું ને ઘણા વખત પહેલા કે માથું ઓળતી વખતે કપડાં પહેરતી વખતે એમ કે બધામાં એમ કે આકુલતા લાગવી જોઈએ અથવા દેખાવી જોઈએ એ બધા પ્રસંગમાં ભાઈ શ્રી હું જોઉં છું તો એમાં કોઈ વખતે આકુલતા મહેસૂસ નથી થતી એની અંદર જેમ કે અરીસામાં જોતી વખતે એની દેહાત્મ બુદ્ધિ દ્રઢ થાય છે તો એ બધા પરિણામ સાવ સામાન્ય જેવા લાગે છે
વિકલ્પમાં આકુલતા ન લાગે એને જ્ઞાનમાં નિરાકુલતા ન લાગે
બરાબર
દુઃખ ન પકડાય એને સુખ પકડાવવાનો કોઈ અવસર જ નથી સુખ ન સમજાય તો સુખ પ્રત્યેનું આકર્ષણ તો સુખ પ્રત્યે જ થવાનું છે હવે આ દુઃખ નથી સમજાતો એનું કારણ કે દુઃખ પ્રત્યે આકર્ષણ છે રસ રસ છે, આકર્ષણ છે, એટલે નથી સમજાતો. બહુ વિપરીત પરિસ્થિતિ છે. બીજું, લગભગ રોજ ચર્ચા ચાલે છે કે કુટુંબમાં પોતાપણું કરવું ભયંકર અપરાધ છે, કુટુંબમાં પોતાપણું કરવું ભયંકર અપરાધ છે. એ વિષય સાંભળતી વખતે, વિચારતી વખતે આપણને કેટલો રસ આવે છે અથવા કેટલી અસર પહોંચે છે એ વાતને, આ થોડુંક તપાસવા જેવું છે. એ વાત જાણે સામાન્ય થઈ ગઈ હોય, રોજની થઈ ગઈ હોય, એ વાતમાં કરતા હતા. જેણે કીધું ગુરુદેવને, સાહેબ આપ રોજ આત્મા આત્મા શું કરો છો? હવે હું તો આત્મા 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 જ કર્યા કરો છો, આમ તો એના જેવું થાય. આત્મા તો જાણે કાંઈ છે જ નહીં, 14 લોક નાથી છે, સર્વોત્કૃષ્ટ પદાર્થી છે. રોજ આત્મા આત્મા સાંભળે એટલે આત્માને કંઈ અસર ન આવે. એમ આપણને લગભગ આ રોજ ચર્ચા ચાલે છે. એ વખતે એ વાતમાં રસ આવવો જોઈએ, એ વિષયની અસર પહોંચવી જોઈએ, અને તો જ ઉદય કરીએ. નહીંતર સામાન્યપણે પરિણામ થઈ જાય ને પછી પાછળથી વિચાર આવે કે આ તો આમ કર્યું આપણે, આ તો આમ કર્યું, શું એનો અર્થ? એ તો નિરર્થક જવાનું છે એવો વિચાર, તો પાછા ફરી ને જ પ્રકાર થવાના. કેટલું કૃપાળુ દેવે 537માં કીધું, નરક નિગોદાદી ગતિનો હેતુ એ જ છે, જન્મ મરણનો હેતુ એ જ છે, દેહને દેહના રોગનો કારણ એ જ છે. શ્રી તીર્થંકરે ઠોકી ઠોકીને આ ઉપદેશ કર્યો છે એમ કરીને એ વાત લખી છે. શ્રી તીર્થંકરે આ વાત ઠોકી ઠોકીને કરી છે એમ કરીને, પણ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે ત્યાં કોઈનો ઉપાય નથી. આવા શબ્દો વાપર્યા છે, ચોંટ લાગે એવી વાતો છે. પોતાના જ્ઞાનીને પણ આ વિષયમાં પરમિશન નથી આપી, ક્યાંય પોતાપણું કરવાની જ્ઞાનીને રજા નથી આપી. કેવી કેવી વાતો લખી છે. ગંભીરતાથી વિચારવા જેવું છે.
પકડી કે તમારો આ ખોટો અભિપ્રાય ગાળતા છે, એમાં મને ખાવાનો રસ હતો ને, એટલે મેં પપ્પાને આમ કીધું. અને એમ છળ પણ પકડી કે મને એનથી ખાવાથી પેટ દુખે છે એટલે મારે ખાવું છે, એમ છળે પકડે.
પછી આ કુર્તા તો લાગે જ ક્યાં છે? વિદ્વાન થઈને થોડું નથી પકડી શકતા. લખાવી દીધું ને, લોકોને સમજાવે સભામાં પાઠ ઉપર બેસે. તો વાંચનકાર થઈ ગઈ પછી ખલાસ, ચકલી ફૂલે કઈ ચડે પછી તો. પોતે એમ માનતા આવ્યું કે આપણે સમ્યક સમીપ પહોંચ્યા, અને આ એમ કે હજી તમે મુમુક્ષુતાના પહેલા પગથિયે પગ મૂક્યો નથી, વેદનામાં આવ્યા નથી, એટલે એટલે એને હાથમાં માળેથી પછાડવા જેવું લાગે. હાથમાં માળેથી ધક્કો મારીને પછાડે ને કોઈ, કેવી પછાડવા કેવું લાગે. એવા અનેક મનુષ્યો છે જે ઘણો વખત શ્રોતા રહ્યા પછી વક્તા થઈ ગયા હોય અને પછી બહુ ઊંચી દિશા પોતાની માનતા હોય. પહેલી ઊંચી ભૂમિકા ન આવી હોય, જે એકડે સ્વરૂપ ન કર્યો હોય, સમીપ સમીપ માનતા હોય કે આપણે તો હવે નાયક તત્વ હાથમાં આવી ગયું છે, ગુરુદેવે આપી દીધું છે, આપણે હવે પામી જઈશું, હવે આપણે પામી જઈશું. આમ બ્રહ્માંડ બ્રહ્માંડ આમ તો ઘણા દાખલા જોઈએ, એક બે નથી જોયા, ઘણા દાખલા જોઈએ.
તો પેર બહુ દુખતા હતા, બહુ દુઃખ દુખતા હતા, પૂરી નસ ખીચતી હતી, પૂરી નસ ખીચતી હતી, તો અંદર બહુ અકલાટ હોતી હતી, એટલી એટલી બેચેની હોતી હતી કે જેમ નહીં હોતી હતી બેચેની. તો ઉસ સમય બહુ અંદરથી મૂંઝવણ હો રહી હતી,
બહુ અંદર છે
મૂંઝવણ બહુ હો રહી હતી ઉસ સમય, લેકિન અંદર મેં એસા ભી થા કે સબ અપને પણ કે કારણ સે હો રહ્યા હૈ સર. ફિર અંદર મેં એસા ભી ચલતા થા કે પ્રયાસ તો હમેં પૂરા પૂરા કરના હૈ. તો ફિર આજ દોબારા સે ચેક કિયા તો આજ ઉતના નહીં ઉઠા થા, આજ બેઠને મેં ઉતના નહીં ઉઠા થા, કમ દેખા થા. ઓર મૂંઝવણ જો હોતી થી ના અંદર મેં બેચેની ઉસમે ભી કાફી કમી દેખતી થી.
પ્રયાસ કિસ પ્રકાર કા ચલા?
પ્રયાસ જો અંદર મેં જો મૂંઝવણ હોતી થી ના બેચેની હોતી થી ના ઉસમે અકલાટ હોતી થી.
અશાતા કે ઉદય મેં મુજે હો રહા હૈ વહી દુઃખ કા કારણ હૈ, વો બાત પકડ મેં આની ચાહીએ. મુજે જો દુઃખ હો રહા હૈ વો અપનેપન કે હિસાબ સે હો રહા હૈ, તો અપનેપન કો દેખ કરકે અપને અપનત્વ કો મંદ કરના હૈ, ઉસ પ્રકાર કા પ્રયાસ કરના ચાહીએ. और जितना अपनत्व है वही आकुलता है, वही दुख है, उसको देख करके पकड़ करके उसको मंद करना है, उस प्रकार का प्रयास करना चाहिए.
ઓલો ઉભરો આવ્યો કેવા, આપડે ઓલો લાગણી નો ઉભરો શરૂ થયો ને, ત્યાં હું વધુ ને ઓલા ને કહું ત્યાં મેં આપે જે કીધું ને ઘડીએ ઘડીએ પ્યો હતો કે ભાઈ આ મમત્વ તોડો, એટલે મેં કીધું જોવા મમત્વ નું પૂર આવ્યું છે બાપા, એટલે ભાઈ એટલે તરત મેં એને આમ કહેવાનો વિચાર હતો ને ત્યાં એને મેં કીધું કે નથી આપણે કરું, ભલે મને ડેન્જર નથી લાગતું મોહમ્મદવ, એટલી ખબર છે કે આપ કહો છો બહુ ખરાબ આવ આપને મોહમ્મદવાનો પ્રયાસ કરવો એમ, તો એટલે એ થતું હતું ને તો મેં અટકી ધ્યાન રાખવાનું કોશિશ કરતો કે આ મોહમ્મદ આમ કહેવાનું અંદર આમ થતું કલ્પા પર કે હું એને કહું કે હવે આપ બ્રેક તો કરતા હોય આખો દી હું કરો છો. એટલે એ આ એ કે ભાઈ તમારે એમ કીધું એટલે મને એમ થયું કે આ થઈ ગયું, એમ થઈ ગયું પછી આપણે પરિણામ હાલે પહેલા જ મેં આપણે ઘડીએ ઘડીએ જોઈશ ને, એટલે મેં કીધું આ તો મારે કરવું જ નથી ગમે એમ કરીને, ભલે રોકે છૂટ ગયો આજે અત્યારે જેટલું થાય એટલે એમ એ આપની હિત શિખામણ ખોલી આવી ગઈ આમે છે ને આપની બેઠો હતો ને અમે આપ બી લખતા બેઠું ફોટો હતો પણ એ જે આ ફિલિંગ જે છે ને ડેન્જર પણ જે આપણે લાગુ છે ને એ ઉધી નથી આમ ઓલી રીતે આપણે અટકાઈ જવાય છે કે હવે આ આપણે કરવું એ નથી આપણા માટે મુખને તો મહત્વ કરાય જ નહીં એના બદલે આપણે તો હજી કરીએ છીએ એ ખોટું જ્યાં જ્યાં તીવ્ર થાય તો નથી થવા દેવું કોઈ પણ રોગે તો મેં એને પછી વિનંતી કરી કે મેં તો ભલામણ તમે બાપા મને પરિભ્રમણ વધારે હું કામ કહો છો આવું કરો છો મેં તો આ બધું ફોડી લો ને એમ નાની ને કીધું મેં કીધું એટલે એ મને આવી રીતે તમે સોલ્વ કરી લો તો મારે આમ થાય તો હું સ્લીપ થવાનું મારે આવે છે એમ
ખોટાપણું છે એ વૃત્તિ ખોટાપણાને દબાવી તો નથી ને એટલું રક્ષક કરવાનું
આપણે જે હિત શિખામણ યાદ આવી જાય અને આપણે જે વ્યક્ત મારીએ કે ભાઈ આપ જો ને પોકારી પોકારીને કહી દઈએ કે ખોટાપણું છોડો છો એટલે એ તો અંદર ખોતરાઈ ગયું હવે જ્યાં જ્યાં પ્રસંગ તીવ્ર ના થાય ત્યાં ધ્યાન રાખે બાકી ઓલા ઘણા પ્રસંગમાં જ્યાં જ્યાં ભક્ત જાણે અજાણે પણ આવા જે સ્થૂળ પ્રસંગ આવે ત્યાં આપણને લાઈટ થાય ને તો થોડુંક તેની ઉપર ઓલું હાલે છે બ્રેક મારવા હવે એને કદાચ આપ જે દબાઈ છે સ્વયં પ્રભુ
મમત્વના પરિણામ ન કરવા એવું જે સમજ્યા છે આપણે એને આપણે સ્મરણમાં લીધું અને મમત્વના પરિણામ મંદ થયા માનો અને પોતાના મમત્વના પરિણામને જોઈને કેટલા ખેંચાણા કેવા પ્રકારે થયા એને જોઈને એમાં રહેલી આકુલતાને જોઈને એના ફળ સ્વરૂપ પરિભ્રમણને જોઈને મન થાય એમાં જે ફરક છે એ ફરક છે
સવારે સત્સંગમાં જે વિષય લીધેલો આપે એમ કે જીવનો ક્યાંક ને ક્યાંક અટકવું થાય છે જીવનું અટકવું થાય છે નહીં તો કામ થયા વિના રહે નહીં તો વૈશી થોડું અંદર તપાસતા મને જે જે કારણો લાગ્યા મને કે મને ક્યાં ક્યાં અટકણ લાગે છે મારી તો વૈશી ચાર પાંચ મુદ્દા મને દેખાણા હતા અંદરમાં એ વૈશ્વિક સંતુષ્ટપણાનો પ્રકાર દેખાય છે અંદરમાં એ એક ખાસ નોટિસમાં આવે છે એક પ્રકાર એ દેખાય છે ભાઈશી બીજો ભાઈશી દોષને હળવાશથી લેવાય છે એટલે દોષ ખ્યાલમાં આવે પકડમાં આવે અને એની ઉપર જે જોરથી ખેદના પરિણામ ચાલવા જોઈએ એમાં ખામી દેખાય છે એક અમુક દોષમાં ભાઈશી જે ભૂતકાળમાં દોષ થતા હોય ને અત્યારે કાંઈક સુધારો દેખાયો હોય એમાં તો એ ભૂતકાળના પરિણામની સાથે મેળવણી થાય છે ક્યારેક એ પ્રકારે એક દર્શનમાં વધતો હોય એવું દેખાય છે અંદરમાં ને એક દેહ પ્રતિબંધ વધારે લાગે છે દેહ પ્રતિબંધ વધારે લાગે છે પછી કમ્પ્યુટરના કામમાં રસ દેખાય છે આ કમ્પ્યુટરના કામમાં રસના પરિણામ દેખાય છે અત્યારે જે વર્તમાનમાં જે ચાલે છે ઉદય એ બધા આવે છે પછી ચાર પાંચ પ્રકાર પકડમાં આવ્યા હતા કે ક્યાં ક્યાં રસને કારણે અટકવું થાય છે
પછી ખ્યાલમાં આવે એનું નિવારણ કરવાનો પ્રયાસ કરો બધા એનો.
અંદર છે પકડાણું ઓલું બેઠતું, આપણે કીધું ને આપે, પણ આમ જે રીતે સમજવું જોઈએ ને ઘડ બે. પછી બપોરે સત્સંગમાં એમના વિશે સ્પષ્ટીકરણ મીતાબેને કર્યું હતું, પછી મને બકડાણું, મને કે આ જેટલો આપણો પ્રકાર છે ને ક્રિયા ઉપર વજન થાય છે આજ્ઞાના અંચલા હેઠળ, એટલે એમ ન થવું જોઈએ, પણ આપણે જોવું જોઈએ આપણા પરિણામમાં કે ક્યાં ક્યાં આકુળતા નહીં, ત્યારે પછી મને ટ્યુબલાઇટ થઈ છે. એટલે હરખી રીતે અમારે વાતચીત થઈ હતી, ચર્ચા એ રીતે
સુધારો કરી લેવો.
હાજી
ઠંડુ પાણી છે, શું કારણ છે એનું? અંદર મેં ખેત ચાલતો પછી ઈ પહેલા ડબલામાં એવું થઈ ગયું, પછી ના લીધું, પણ એ ઈ વખતે એમ થઈ ગયું કે બહુ ઠંડુ પાણી છે.
મને ઠંડુ લાગ્યું એમ છે ને, મને ઠંડુ લાગ્યું એમાં એમાં હું લાગ્યું એમાં આકુતા લાગ્યું, મને લાગ્યું એ આકુરી પામ છે, ત્યાંથી પકડાય તો બરાબર પકડાય છે. કોઈ પણ પરિણામમાં આકુલતા શું છે એ જોવાનું. બાકી તો ઠંડુ અત્યારે ઠંડા પાણી ના એને બધાને ઠંડુ જ લાગે ને, એમ બધાને ઠંડુ લાગે, એમ મને ઠંડુ લાગ્યું તો એમાં શું ફરક પડ્યો? પ્રયોગનો વિષય કેટલો કે પરિણામ થાય એમાં શું થાય છે, અનુભવ શું થાય છે, ચાલતા પરિણામમાં અનુભવ શું થાય છે એ જોવાનું.
પ્રયોગ અને વર્તમાનનું જે નિકટ પ્રયોજન છે એનો સીધો સંબંધ છે, જો પોતાનો પ્રયોગ યથાર્થ ચાલતો હોય તો એનું નિકટ પ્રયોજન છે એ સિદ્ધ થવું જોઈએ, એટલે એને એનું વર્તમાન પ્રયોજનની સાથે એને સીધું અનુસંધાન છે એવી રીતે પ્રયોગ પ્રયોગ સાથે
પોતાને લાગુ પડતો એવો જે ઉપદેશ એને પરિણમાવવાનું સાધન પ્રયોગ છે.
બરાબર
એમ છે. એટલે વર્તમાન પ્રયોજન શું છે કે પોતાને જે લાગુ પડે એ ઉપદેશ, એને પરિણામ આપવો હોય તો પ્રયોગ જોઈએ. સાંભળવા માત્રથી પરિણમન ન થાય, વિચારવા માત્રથી પરિણમન ન થાય, પ્રયોગ હોય તો પરિણમન થાય.
આકુલતા લાગે અને આકુલતા જોઈને જે નિરસતા આવે અને જે અભિપ્રાયમાં ફેર પડે તો એમાં પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. દુર્ગા
ભાગે છે. આકૃતા મારે જોવી છે એટલે જોવાય નહી,
વિકલ્પ કરે.
હા, એ તો ઓલું થઈ ગયું, પરણે કામ કરવા જેવું
વિકલ્પ થાય છે.
હા,
આકુલતા છે, અનુભવ નો વિષય છે, અનુભવ જોવો છે, વિકલ્પ નથી કરવો. કાલે અને છે એને જોવું છે ને, કલ્પના કરીને ક્યાં જોવું છે તે આકુલતા તો છે તે વિકલ્પમાં. આકુલતા ન દેખાતી હોય એનો અર્થ કે રસ છે. રસમાં ક્યાંથી ખબર પડશે? રસ તીવ્ર છે એમ સમજવું તો નહીં દેખાય. અભિપ્રાય શું એની પાછો?
જરૂરિયાત વગર અનિવાર્યતા ન હોય ને આપણે, જેમ કે મારા સવારે જોવું છે, મેં કીધું આપણે તો જોવું છે કેટલું થાય, વિકલ્પ જે થાય ને જવાના, એમ થાય
પ્રતિકૂળતા નો અણગમો તો ન થવું જોઈએ. હવે જે ઉદય છે એ તો આપણા અપરાધનું ફળ છે, એટલે એમાં ઇષ્ટનિષ્ઠ પણ નહીં કરતા, ભૂમિકા અનુસાર એને પ્રયોગનું સાધન બનાવવું જોઈએ. જે કામ કરવા પડે એમાં નિરસતા આવે એ સારું છે, પણ યથાર્થ પ્રકારે, દ્વેષ ગર્ભિત નિરસતા નહીં. થયો એ આકુળતા એમાં થઈ એનો અનુભવ કરવાનો છે. કલ્પમાં જે આકુલતા છે એ આકુલતા અનુભવમાં આવવી જોઈએ. આવો ઉદય મારે ન જોઈએ, આવો ઉદય મારે ન જોઈએ એમ નહી. મને જે વિકલ્પ થાય છે એમાં જે આકુલતા ઉત્પન્ન થઈ છે એ અનુભવમાં આવવી જોઈએ. એ લાગવી જોઈએ. નો નિષેધ આવે તો નિરસતા યથાર્થ પ્રકાર નિરીય, નિત્ર કાંઈ ને કાંઈ આપણો જે અભિપ્રાય હોય એ અભિપ્રાય વશ આપણે ગમો અણગમો કરતા હોઈએ છીએ, એ અભિપ્રાય તો સાચો નથી હોતો.
પણ ઈ ટાઈમે કદાચ થોડું ઘણું ખ્યાલમાં આવે તો એટલું એની ઉપર વર્ક નથી થતું ને ઈ પ્રવાહમાં વહી જવાય.
તો શું છે, તીવ્ર આકુળતા છે એટલે ખ્યાલ આવે છે. આમાં તો મંદ આકુલતા પણ પકડાય. કોઈ આપણને કામ ન ગમતું એ કામ આવી પડે તો પછી અણગમો થાય ને, એમાં રસ ન આવે એટલે કઈ યથાર્થની રસ્તા થોડી છે. એ તો આપણો એક પ્રી કોન્સેપ્ટ છે કે આ કામ મને નથી ગમતું, એમ એવી રીતે ને
ના,
મેં હું પોતે ના પાડી દે છે, એને હું ના પાડી દઉં છું, એમ હું રાત્રે કામ ન કરું એમ ના પાડી દઉં છું, કેમ કે મને આ તકલીફ ઊભી થાય છે. એટલે એ પ્રી કોન્સેપ્ટ અનુસાર હોય છે. તમારું જે કામ છે એ તો કોઈ સંસારિક પ્રવૃત્તિ વાળું નથી, ધાર્મિક પ્રવૃત્તિ એનું બધું કામ છે. એટલે એમાં તો પ્રચાર પ્રસારનું નિમિત્ત છે, જે કાંઈ કામ છે એમાં તો પ્રચાર પ્રસારનું ટ્રસ્ટમાં કામ છે આપણું. અને પ્રચાર પ્રસારનું નિમિત્ત હોય તો એમાં આપણને તો સારો ભાવ રહેવો જોઈએ, આપણો અભિપ્રાય હોવો જોઈએ, કાં તો બહુ સારું કામ છે આવું. પણ સંસારની પ્રવૃત્તિ આપણે કરીએ એના કરતાં તો આ પ્રવૃત્તિ સારી છે ને, બીજાને પારમાર્થિક કલ્યાણમાં નિમિત્તભૂત થાય એવી પ્રવૃત્તિ. ક્યાં તમારે સંસારિક પ્રવૃત્તિ છે, કોઈ બીજા ઓફિસમાં
કે કોઈ આપણી રીતે પ્રયાસ થઈ ઠેરવા હોય એટલે એ નથી થતું અહીંયા એમ.
ટાઈમ તો ઘણો છે, ટાઈમ તો પુષ્કળ મળે. કેટલા કલાકનું કામ રહે છે
રાત્રે?
નહીં, આખા દિવસ દરમિયાન.
દિવસના તો કન્ટિન્યુઅસ રહે, કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે આમ તો. આમ તો રહે જ. જે કેસેટ છે ને, 5000 કેસેટ છે આપણી, એ ચેક કરવાની હોય છે.
એમાં હા એટલે એ છામ રે. હમણાં 15 દિવસથી એકાઉન્ટ લખવાનું છામ હતું નામનું, છામ તો રે, છામ તો રે જ છે.
કેસેટ સાંભળવામાં તો ડબલ ફાયદો છે ને, કામનું કામ અને સાંભળવાનું મળે.
એટલે બરાબર છે. એટલે દિવસના છામ ચારથી પાંચ કલાક કેસેટ સાંભળવાનું થઈ જાય એ રીતનું છામ છે અત્યારે હાલમાં.
બરાબર.
એમાં પછી આ એક કલાક વધે એમ રાત્રે એ રાખીએ.
પોતાને કામની શું વાત આવે છે એ જિજ્ઞાસા હોય, એ ભાવના હોય તો બોજો ન લાગે. કેટલા કલાક હું કામ કરું છું એવું ન લાગે.
બરાબર. એટલે એ છોટું છે ને, પોતાનું છૂટે તો એ આવો છોટો કોન્સેપ્ટ છે.
એમાં એમ કોન્સેપ્ટ છે કે મારે આટલી નોકરી કરવી પડે છે, મારે આટલું કામ કરવું પડે છે, એ જાતનો કોન્સેપ્ટ છે. સામાન્ય રીતે 8 કલાક ની સર્વિસ હોય છે.
8 કલાક મતલબ આપણે 8 કલાક થી વધારે આના પર કોઈ દિવસે કામ કર્યું હોય કોઈ દિવસ બનતું નથી.
એ દ્રષ્ટિએ કઈ વધારે છે એવું તો કઈ
નથી. તમારા ઓફિસ નું કામ તમારે ગણતો હોય તમારે તમારી રીતે પૂર્તિ કરી દેવી પછી રાત્રે
બીજો
દિવસ થી નથી કામ કરતા.
બીજો દ્રષ્ટાંત આપો કે અમે નોકરી એવી રીતે કરી છે કે પૂરતો સમય કામ કરવું જ જોઈએ વ્યવહાર પ્રમાણિકતાથી. પણ 8 કલાકની નોકરી હોય, અમારે તો વધારે હતી, 10 કલાક જેવી નોકરી હતી. હા, અત્યારે જરા 8 કલાકનો નિયમ થઈ ગયો છે. અમારા વખતે તો જરા વધારે ચાલતું હતું. તો પૂરો ટાઈમ આપીએ એમાં, અડધી કલાકની કે પાંચ કલાકની ચોરી ન કરીએ. કેમ કે પ્રમાણિકતા એટલી બધી હતી કે જેટલો ટાઈમની ચોરી કરીએ એટલી પૈસાની ચોરી કરીએ છીએ. કેમ કે આપણે તો પગાર લઈએ છીએ, તો પગાર આપણે લઈએ તો જેટલો પગાર લઈએ એટલું કામ તો દેવું જ જોઈએ ને આપણે પ્રમાણિકપણે. હવે વાત રહી શું કે કામ કામ કરવામાં શું કે જો તમારી રુચિ હોય તો કામ કરતા કરતા અંદર તો ચાલે જ. હું તો મુખ્યપણે એકાઉન્ટનું કામ કરતો હતો, એકાઉન્ટ લખતા લખતા અંદર ચાલે, નહીં તો એકાઉન્ટમાં ભૂલ ન પડે પાછી. એ તો આધાર તો તમારી રુચિ ઉપર છે. તમે કોઈ બી કામ કરો, કામનો તમને મહાવરો હોય છે, મહાવરાવાળું કામ છે એમાં તો ઉપર છેલ્લા ઉપયોગથી કામ ચાલે. આ કાલમાં મન મહિલાનો વાલા ઉપર બીજા કામ કરે છે. બીજા કામ કરતી વખતે બીજે મન જાય છે કે નથી જતું? એમ કામ કરતી વખતે તમારું મન આત્મા બાજુ જવું હોય, તમે જે કાંઈ વિચાર્યું એ બાજુ જવું હોય તો કોણ રોકે તમને? એવું નથી કે કામ કરો એટલે તમારું મન ન્યાય કામમાં જ લાગે એવું કાંઈ નથી.
શરૂઆતમાં એવું કઠિન છે એવું લાગે,
બે બાજુ ચાલતું જ હોય છે સમસ્ત રીતે.
હા,
કામ આમાંનો તમારો તો ડબલ ફાયદો છે. હા, નસીબદાર હોય તો એ રીતે એટલો ફાયદો થાય. પછી આપણો કોન્સેપ્ટ એવો હોય કે હું તો કામ કરું છું, હું તો કામ કરું છું, હું તો કામ કરું છું, તો પછી કામનો લાભ તો મળવાનો જ નથી. હમ શાસ્ત્ર વાંચતા હોય, શાસ્ત્ર વાંચવાનું મૂકવાનું મન ન થતું હોય, પણ ઘડિયાળ સમજો 3:10 થી 3 વાગે દુકાને પહોંચવાનું હોય એટલે પરાણે મૂકી દે. એ પરાણે મૂકેલું શાસ્ત્ર એટલે રસ્તામાં વાંચ્યું એ બધું ચાલતું હોય 10 મિનિટ એટલે, અને પછી દુકાને કામ કરતા કરતા એ ચાલતું હોય વાંચ્યું હોય એમાંથી. બીજી બાજુ વ્યવહારિક વ્યવહાર પ્રમાણિકતા એટલી ને એટલી સજ્જડ રહેતી હોય અને અંદરનું કામ એ આપણું બરાબર ચાલતું હોય, ચાલી શકે છે. આપણી રુચિ જોઈએ, રુચિનો એ વિષય એવો છે કે તમે એક બે ની સેંકડો કામ હોય ને એ કામ સેંકડો કામ કરતા કરતા રુચિનો વિષય જ ચાલે, એટલે તમારું ન ચાલતું હોય સમજવું કે આપણી રુચિ નથી.
બરોબર,
પછી આપણે કામનું બાનું કાઢીએ એનો કાંઈ અર્થ નથી. પત્રજી ચાલે છે મન મહિલાનો વાલા ઉપરમાં, એ રસોઈ કરે છે, કપડાં ધોવે છે, ઘરના બધા કામ કરે છે, તો એનું મન તો ધણી ઉપર છે. શું બતાવે છે એમ, તમારું મન ક્યાં સીધું? રુચિ, મન એટલે રુચિ,
મન
અહીંયા મન એટલે રુચિ, એની રુચિ ક્યાં છે? એટલે એવી રીતે કોઈ ઉદય નડતો નથી.
બરોબર,
આપણું આપણી રુચિ હોય તો એવો કાંઈ ઉદય નડતો નથી. હા, અને ઉદય તો પૂર્વ કર્મ અનુસાર છે. તમારી રુચિ બદલાઈ ગઈ તો એ ઉદયમાં તમે નથી બંધાતા, અને જો તમારી રુચિ ન બદલાવી હોય તો રુચિપૂર્વક ઉદયમાં જોડાવશો એટલે બંધાવશો. સીધી વાત તો એ છે, ઉદયમાં તમે ક્યારે બંધાવશો? ઉદયકાર્યની રુચિ હોવાથી. ઉદયકાર્યની રુચિ ન હોય ને તમારી રુચિ આત્મકલ્યાણની હોય તો તમારે ઉદયમાં ક્યાં તમે બંધાવશો? સીધી વાત છે. પછી જેને જે પ્રકાર હોય, કોમ્પ્યુટર વાળાને કોમ્પ્યુટરનું સમજવાનું, એનું સમજવાનું, ચોપડા લખતા એને ચોપડાનું સમજવાનું. અમે ચોપડા લખતા હતા, બહુ પરફેક્ટ કામ કરેલું છે, એકદમ પરફેક્શન હતું એટલે સ્કિલફુલનેસ ઘણી હતી અને સ્પીડ પણ હતી. અમારે જે કામ કરવું હોય બીજા એમનું કામ હોય તો 2 માણસ 3 માણસ જોઈએ, એવું કામ અમે એકલા કરી નાખતા હતા. એથી કાંઈ વાંધો નથી આવતો.
આત્મરુચિ માટે સત્સંગ, આત્મરુચિ વધારવા માટે
રુચિ વધારવી, આપણને આપણી આત્મકલ્યાણની જરૂરિયાત લાગેલી હોવી જોઈએ. જરૂરિયાત લાગે તો રુચિ વધે. એટલે તો પહેલા વાત કરી, તમારો પ્રવેશ કેવી રીતે થયો છે એ તપાસો. તમે કેવી રીતે અહીંયા આવી ગયા? એમને એમ આવી ગયા કે કાંઈ સમજણપૂર્વક આવ્યા છો?
કોઈ દૂસરી એવજ મેં ચીજ લેતે કરતે ભી નહીં હૈ મતલબ, લેકિન વો જૈસે યે એકંતિક યે સ્પર્શ ઇન્ડિકેશન મેં જૈસે ઠંડા પાણી હૈ, જૈસે માન લો પંખા હૈ, ઉસમે એસા થોડા હો જાતા હૈ ઉસકો બંધ કરને કા. ઠંડા પાણી જો પાઇપ મેં રહેતા હૈ ના, પાઇપ મેં તો બહાર પાઇપ રહેતા તો ઠંડા જ્યાદા રહેતા હૈ મતલબ, તો ઉસકો નિકાલ કરકે ફિર વો નાને કા, એસા થોડા ઉસમે વિચાર કરતા હૈ. તો રસના ઇન્દ્રિય કે બદલે મેં સ્પર્શ ઇન્દ્રિય કે પ્રતિ જરા સાવધાની જ્યાદા હૈ એસા એસા જ્યાં ભી
પરિણામ જ્યાદા લગતા હો ઉસ વિશે પ્રયોગ કરના હૈ.
કમરે કે બારી બંધ કર લેના, કમરે કા બારી બારી બંધ કર લેના, ઓઢ લેના, પંખા કો બંધ કર દેના અથવા ધીમે કર દેના, મતલબ એસા એસા બનતા હૈ.
वो सब परिणाम में आकुलता दिखती है कि नहीं दिखती है?
आकुलता के बारे में ख्याल आता है, मतलब आकुलता जो जैसे मान लो कोई ये खाने पीने के बारे में विचार आता है, या ये जो ठंडे पानी से बचने का जो विचार आता है, उसमें आकुलता महसूस होती है मतलब उसमें। लेकिन वो परिणाम जो लंबा चलना चाहिए और उसको गहराई तक पहुँचना चाहिए, वो नहीं बनता है।
સામેવાળી વ્યક્તિ જયારે રફ ટોનમાં કોઈ વાત કરે, સામેવાળી વ્યક્તિ કોઈ રફ ટોનમાં વાત કરે, ત્યારે અમને ઠેસ વાગતી એવું લાગે છે અંદરથી। એવી વખતે મારે આવી રીતે ભૂલ થઈ જાય છે અંદરમાં, એટલે સામે મને બી દ્વેષના પરિણામ અને ક્રોધના પરિણામ થઈ જાય છે અંદરથી।
જે જે આપણે વિભાવ કરીએ છીએ પછી ભલે, તો એમાં પણ આપણને આકુલતા તો
સ્થૂળ પ્રકાર છે, આ બધા પ્રકાર તો સ્થૂળ છે એટલે એમાં તો આકુલતા લાગે છે, પણ જે આવી રીતે વિપરીત જે વિપરીત પ્રકાર જે ચાલી જાય છે અંદરમાં, જાગૃતિ નથી રહેતી એ વખતે
દરેક વખતે જોવું।
હાજી
કયા આધારે મટાડશો?
બરાબર,
જો દુઃખ ન લાગે તો પછી ત્યાંથી હટવાનું શું બીજું કારણ છે?
કોઈ નથી,
વિચારથી આપણે વિચારીએ કે આ ઠીક નથી, પણ એથી કઈ મળવાનું નથી કે ઉપર જવાનું।
એ લોકો પાસે પૈસા છે મારા રહી ગયા છે એટલે આપતા નથી, તો એવો ભાવ આવી ગયો કે ગાડી છે એ લોકોને, ગાડી છે આમ બધું રહેવાનું સરખી રીતે છે ને બીજાને પૈસા નથી આપતા, એવો ભાવ આવી ગયો કે ગાડી છે, ચાર ચાર દિવસે ફ્રૂટના ટોપલા આવે પણ બીજાને પૈસા નથી આપતા, તો ભાવ આવી ગયો। આમ દુઃખ થતું હતું કે મારી ભૂલ થઈ ગઈ એમ, પણ વધારે નથી એમ કરતી ઈચ્છાયેલું।
આર્થિક ક્ષેત્રો નો વિકલ્પ તો આપણે શા માટે કરવો, કરવા વાળા બેઠા ઉપાધિ
આમ પૈસી નથી કરતી, રોજ ત્યાંથી નીકળવાનું બને, પણ આજે મને એવું આમ ગાડી જોઈને અંદર થી ઉદય આવ્યો એવું બોલાય ગયું મારા। રોજ ત્યાંથી નીકળીએ ને તો શાકની લારી વાળો લગભગ બહાર ઉભો હોય ને શાક લેવા આવે, પણ હમણાં તો ઘણા ટાઈમ થી મેં જોયે જ નથી, સ્કૂટર પર નીકળીએ ને તો આમ જોવા ત્યાં દ્રષ્ટિ જતી રહેતી એનું જોવા માટે ને એને, એક બે વર્ષ પેલા એમ બોલી હતી ને કે પૈસા હતા ત્યારે બધા આવતા હતા, તો એ ત્યારે મને બહુ લાગી ગયું હતું, આપણે તો એવું કઈ હતું નહીં કે પૈસા હતા, હવે તો આમાં લાગી ગયા છે એટલે આપણે ક્યાંય જતા નથી, છતાં એને દ્રષ્ટિ એવી રીતે બોલી ગઈ હતી એટલે ત્યારે એમ દુઃખ લાગી ગયું છે। આપણે એની એવી ગાડી હતી તો આપણે કોઈ અપેક્ષા કે એવું કોઈ રાખી નથી, કઈ કે માગી નથી કોઈ દિવસ કે અપેક્ષા નથી રાખી, એવી રીતે બોલી ને ત્યારે એક દુઃખ અંદર લાગી ગયું હતું. વારંવાર યાદ અંદર આવી જાય ક્યારેક ક્યારેક, આવી રીતે બોલી ગઈ. છતાં પાછું આમ ત્યાંથી નીકળ્યો તો નજર કરવાનું મન થાય છે કે દેખાય છે એમ, તકલીફ આવે છે એમ, નજર જતી રહે છે મારી.
આપણે ઉપેક્ષા રાખવી, આપણા કામે લાગી રહેવું અને ઉપેક્ષા કરી નાખવી.
ત્યારે મિતાબેને કીધું, મને યાદ પણ આવ્યું, મનીષાન મામાજી પાસે પણ એકદમ તરત યાદ આવ્યું મિતાબેને જે કીધું હતું કે એ જીવનો તો પૈસા દેવાનો એવો કઈ ભાવ નથી, પણ છતાં આપણને કેમ જે વિચાર આવી ગયો, બોલાઈ ગયું એટલું મારાથી, આ યાદે આવ્યું સાથો સાથ મિતાબેને જે કીધું હતું એટલે ખેદ થતું હતું.
ખેત લંબા એટલે ખેત તો લંબા હોય,
બપોરે સહેજ આરામ કરીને ઉઠીને તો એમને એમ થતું કે આ સમય તો ચાલ્યો જાય, એકદમ થોડી વાર ખૂબ ગભરાટ થઈ ગયો હતો, આપણું કામ નથી થતું ને સમય તો જતો જાય છે,
એનો બી ખેદ થયો. મનુષ્ય આયુ બહુ કિંમતી છે, મિથ્યાત્વ અવસ્થામાં મનુષ્યાયુ પૂરું થાય તો જલ્દી મનુષ્ય પણ નથી મળતો. બહુ લાંબા કાળે આ તક મળે છે.
પછી મને એમ થતું કે મારી તો પૈસામાં આધાર બુદ્ધિ નથી હવે, તો આજે મને ભાવ આવ્યો છે એવું દેખ પૂરેપૂરી છે જે આવ્યો એ.
ભાવના તીવ્ર જોઈએ, ભાવના છે એ જાગૃતિ લાવે છે, અને ભાવના તીવ્ર હોય તો ભાવના વિરુદ્ધ પરિણામ થાય એટલે ભાવનાને ઠેસ લાગે, કેમ કે ભાવના પોતે બહુ કોમળ છે, ભાવનાની ક્ષતિ છે.